આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્થિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત. આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
વસંત ઋતુ શરૂ થઈ ચૂકી છે. વસંત ઋતુ એટલે રંગો, ઉત્સવો અને પુષ્પોના ખીલવાની ઋતુ. સૃષ્ટિ સૌંદર્યના પ્રતીક સમાન આ અપ્રતિમ પુષ્પો ફૂલો થકી કેટકેટલા રોગો દૂર થઈ શકે છે. ચાલો એમની ઉપચાર શક્તિ વિશે જાણીએ. આંકડો જે પોતાના પુષ્પોથી ચોબે છે એવો આ અલર્ક એટલે કે આંકડો. એનું પુષ્પ તમે કદી જોયું છે? દર્શન માત્ર તે જ આંખને આનંદ આપે અને મનને સૌંદર્યબોધ કરાવે એવું પાંચ પાંખડીઓથી બનેલું આ પુષ્પ આછા જાંબુડી રંગની ધારાવાળું હોય છે. આકડાની પુષ્પમાં મોટા પરની કળાશ દૂર કરવાનો ગુણ રહેલો છે. 5 નગ પુષ્પોને 1 ચમચી હળદર સાથે ઘૂંટી લેપ કરી લેવો. લેપ ચહેરા પર પ્રસરી શકે એ માટે એમાં કાચું દૂધ ઉમેરવું. લેપ ચહેરા પર 30-40 મિનિટ સુધી રાખી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. શરીરના કોઈપણ ભાગમાં ઊંડો ઘા પડ્યો હોય, ઔષધિઓ લેવા છતાં પણ રૂઝાતો ના હોય, તો આંકડાના પુષ્પો વાટી તલના તેલમાં પકવી એનું ડ્રેસિંગ કરવું. ખુજલી, ખસ અને ચામડીના રોગોમાં 10 નંગ આંકડાના પુષ્પો, 10 નંગ આંકડાના પાન અને 5 ગ્રામ હળદર સરસિયાના તેલમાં પકવી તેનું તેલ સિદ્ધ કરવું. ઉગ્રતાથી આવતી ખંજવાળ પર આ તેલ લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે. આંકડો પોતે ઝેરી વનસ્પતિ હોય છે. મોં અને આંખમાં ન જાય તેનું ધ્યાન રાખવું. શતપુષ્પા, જેને ઘણા ફૂલ બેસે છે એવી આ શતપુષ્પાનું ખેતરમાં વાવેતર થાય છે. આ શતપુષ્પા એટલે સુવા. ઉત્તર ભારતમાં બાજુ એની ખેતી થાય છે અને એના પુષ્પોનો બહુધા ઉપયોગ થાય છે. ગર્ભિણી સ્ત્રીઓ માટે સુવાવડ દરમિયાન સુવાના ફૂલના શરબત કરીને લેવાથી કમર પેડુંનો દુખવો, શ્વેતપ્રદર, પેટનો આફરો, ગેસ અને અપચનમાં રાહત થાય છે. સુવાના ફૂલ જેવા જ ગુણ સુવાના દાણાના પણ છે. કાઠિયાવાડમાં સુવાવડી સ્ત્રીઓના સુવા ખાવાના માટે અપાય છે. 5 ગ્રામ સુવા, સાકર અને નમક મેળવી બનાવેલું લીંબુનું શરબત ગર્ભિણીની સમસ્યા માટે એક ઉત્તમ ઔષધિ છે. ગરમાળો. વસંત પછીના ગરમીના દિવસોમાં સોના જેવી પીળા પુષ્પોથી લહેરાતા ગરમાળાને કોણ ઓળખતું નથી? જૂની કબજિયાત, ધા, એસિડિટી, બળતર, ખાસ કરીને પેશાબની બળતર અને UTI યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનમાં પણ ગરમાળાના ફૂલોનો ગુલકંદ બનાવીને લેવો. સગર્ભારીએ માટે પણ આ ઘણો ઉપયોગી છે. ગુલકંદ બનાવવા માટે ગરમાળા પુષ્પોની સારી રીતે ધોઈ લેવા, કાચની સ્વચ્છ બરણીમાં 100% સાકરનો થર કરવો, ઉપર આશરે 2 ઇંચ જેટલો ગરમાળાના ફૂલોનો થર કરવો, ત્યારબાદ ફરીથી સાકરનો થર કરી એની ઉપર ગરમાળા ફૂલોનો થર કરવો. સૌથી ઉપર સાકરનો થર આવે એ પ્રમાણે બરણી ભરતી તડકામાં 11 દિવસ સુધી મૂકી હલાવતા રહેવું. તડકાની ગરમીથી સાકર ઓગળી ફૂલો સાથે એકરૂપ થઈ જશે. શોભાંજન એટલે કે મીઠું સરગાવો. અંગ્રેજીમાં એને ડ્રમસ્ટિક નામથી ઓળખાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં સરગાવાના ઘણા ઝાડ રોપવામાં આવેલા છે. આજકાલમાં સુંદર સફેદ પુષ્પોથી લચી પડેલા વૃક્ષો મધ્યરાત્રિ પછી એની સુગંધ ચોમેર પ્રસરવાના હોય છે. સરગાવાના પુષ્પોમાં અલ્પ માત્રામાં ન્યુક્લિક એસિડ હોય છે. જીવાણુ વિરોધી ઔષધિ પુરવાર થાય છે. સરગાવાની શીંગનું શાક થાય અને ફૂલોની રાયતું કરી ખાઈ શકાય. જે ઋતુ પરિવર્તનને કારણે થાય ચેપ, ગળાનો સોજો, ખાંસી અને તાવમાં શ્રેષ્ઠ રોગ પ્રતિકાર ઔષધિ બની રહે છે. અરે, એના ફૂલો ધોઈ ચાવીને પણ ખાઈ શકાય. સરગાવાના ફૂલોમાં વિટામિન એનું પ્રમાણ સારું હોય ત્વચા અને આંખોનું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. કમળ. કમળ ઉત્પલ, પદ્મ, કુમુદ, પદ્મિની, જલજ, પંકજ, રાજીવ, નલિન, અરે કેટલા કેટલા નામ કમળના છે. કમળના નામ જેટલા પર્યાયો છે એટલા ભાગ્યે જ કોઈ અન્ય પુષ્પના હશે. કમળની ઘણી જાતિ જોવા મળે છે. તેમાંના લાલ કમળના ઔષધિયો ઉપયોગો જોઈએ. ગર્ભાશયનું મુખ બહાર આવી જતું હોય અને વારંવાર ગર્ભપાત થતો હોય તો કમળના પુષ્પના પાન સાકર સાથે ખાવા. ગુદભ્રંશ, પ્રોલેપ્સ ઓફ એનસ, જેમાં હજાત જવાની જગ્યાનો ભાગ બહાર આવી જતો હોય છે, આ માટે કમળના પાન બાફી લુગ્ધી કરી એ ભાગ પર લગાવી ત્રણ મૂકી લંગોટી પહેરી રાખવી. આ પ્રયોગ લાંબા સમય સુધી કરવો. મોંમાંથી લોહી પડતું હોય, પ્લેટલેટ્સ ઘટી જતા હોય એવા વખતે થતા રક્તસ્રાવમાં ત્યારે કમળના કેસરનું ચૂર્ણ સાકર સાથે ફાંકવું. નાકમાંથી લોહી પડતું હોય તો કમળ પુષ્પના રસના ટીપા નાકમાં નાખવા. આંખોમાં ધા, વેદના, લાલ થતી આંખો, આંખોમાંથી વારંવાર પાણી પાડવું અને આંખોના પાક માટે કમળનું ફૂલ બકરીના દૂધ સાથે લગોટી સાકર ભેળવી લેવું. દાંતના કૃમિમાં અને દાંતના સડામાં કમળનું મૂળ ચાવવાથી ફાયદો થાય છે. કમળ કાકડી ચાવી ખાવાથી હેડકી બંધ થાય છે.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ જે કામ કરો, તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ કામ કરું, તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. બળહાથ તેના હાથમાં ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું, તે દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. કે તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું, તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે, તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
સેવા થઈ પૂરી સંપૂર્ણ જી તુજ કૃપાથી મરણી બી ન જાણું તે માં દોરે છે મુજ પ્રભુ તે દોરે છે
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
હું રાજુ ગાવિત. આજનો વચન સાંભળનાર મારા પ્રિય ભાઈ બહેનો, નાના મોટા સર્વના ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીએ કે તમારો સારું એક તારનાર આજે આ જગતમાં જીવન જીવતા આપણે સર્વજણ પાપી હતા અને પાપમાં ફસાયેલા હતા, પણ આજનું વચન આપણને શીખવે છે લુક તેના બીજો અધ્યાય 1-20 પર આધારિત છે કે માનવ રૂપ ધારણ કરવા માટે વૈભવી રાજાએ પોતાનો બહુ નીચો કર્યો હતો. પૃથ્વી પરનું તેના આજુબાજુનું વાતાવરણ અસભ્ય અને અણગમતું વિરોધાત્મક હતું. પડદો નાખીને તેનો મહિમા ઢાંકવામાં આવ્યો હતો, જેથી તેનું બાહ્ય સ્વરૂપ કોઈને માટે આકર્ષણનું કારણ ન બને. બાહ્ય દેખાવાને તેને ટાળી દીધો હતો. ધન દૌલત, જાગતિક માન અને માનવની મહાનતા એ માણસના આત્માને મૃત્યુમાંથી કદી બચાવી શકતી નથી. ઈસુનો એવું હેતુ હતો કે જાગતિક કોઈ પણ વાતોને લીધે તેના તરફ આકર્ષિત નહીં થાય, પરંતુ જેવો આવે તેવો કેવળ સ્વર્ગીય સત્યના સૌંદર્યથી લલચાઈને તેની પાછળ આવે. મસીહાના સ્વભાવ વિશે બહુ અગાઉથી ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું હતું, તેથી દેવના શબ્દના સાક્ષીથી લોકો તેનો સ્વીકાર કરે એવી તેની ઈચ્છા હતી. ઉદ્ધારની અજાયબ યોજના જઈને દૂતો અચરજ થઈ ગયા હતા. માનવી વેશમાંના દેવપુત્રનો દેવના લોકો કેવી રીતે સ્વીકાર કરશે તેઓ નિહાળી રહ્યા હતા. પસંદ કરેલા લોકોની ભૂમિ પર દેવદૂતો આવ્યા હતા. બીજા રાષ્ટ્ર બદદાયી કલ્પિત વાર્તાઓ પર વિશ્વાસ કરતા હતા અને ખોટા દેવોની પૂજા કરતા હતા. જે ભૂમિ પર દેવનો મહિમા પ્રગટ કરવામાં આવ્યો હતો અને ભવિષ્યવાણીનો પ્રકાશ પ્રકાશવામાં આવ્યો હતો, તે ભૂમિ પર જમીન પર દેવદૂતો આવ્યા હતા. તેઓ અદ્રશ્ય રીતે યરૂસલેમ આવ્યા હતા, જેઓને આ સત્ય ઉઘાડું પાડવા માટે નિમવામાં આવ્યા હતા. તે પવિત્ર માધ્યમો પાસે તેઓ આવ્યા હતા, તેમજ દેવઘરના સેવકો પાસે આવ્યા હતા. જખરિયા પ્રબોધકે જે મંદિરમાં દેવની આગળ યાજકનું કામ કરતો હતો તેને ઈસુના આવવાની નિકટતાથી અગાઉથી જાહેર કરવામાં આવી હતી. તેના આગળ દડનારનો ક્યારે ન જન્મ થયો હતો. યશયા 40 અને લુક 3માં લખે છે, ચમત્કારો અને ભવિષ્યવાણી દ્વારા તેના કાર્યની સાક્ષી આપવામાં પરદેશમાં પણ ફેલાવવામાં આવ્યા હતા, તો પણ તેમના ઉદ્ધારકર્તાનો આવકાર કરવા માટે યરૂસલેમ તૈયાર નહીં હતો. સત્યનો પ્રકાશ જગતને બતાવવા માટે જે લોકોને દેવે પસંદ કર્યા હતા તેઓ કેવા વળગી રીતે જોતા હતા તે સ્વર્ગીય સંદેશવાહકો આચર્યથી જતા હતા. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ઇબ્રાહીમના વંશમાં અને દાઉદના કુળમાં થશે. એની શાહેદી આપવા માટે યહૂદી રાષ્ટ્રને જતન કરવામાં આવ્યો હતો, તો પણ તેનું આવવું નજીક છે અને તેઓને ખબર પણ નહીં હતી. મંદિરમાં દરરોજ સવાર સાંજ દેવના હલવાનનો નિર્દેશ કરતા બલિદાનો ચડાવવામાં આવતા હતા, પણ અહીંયા તેને આવકાર આપવાની તૈયારી નહીં હતી. રાજ્યના સેવકો અને શાસ્ત્ર પંડિતને પણ યુગોથી આવનાર આ સૌથી મહાન ઘટના હમણાં બનવાની છે તેની ખબર નહીં હતી. માણસો જુએ તે માટે તેઓની અર્થહીન પ્રાર્થનાઓ જરજરથી બળબડતા હતા અને ભક્તિના વિધિઓ તેઓ કરતા હતા. જાગતિક ધન અને માન પ્રાપ્ત કરવાની મથામણમાં તેઓ પણ મસીહાના પ્રગટીકરણ માટે તૈયાર નહીં હતા. એ જ તટસ્થપણું ઇઝરાયલમાં પણ ફેલાઈ ગયું હતું. જે ખુશીથી સ્વર્ગ હરખાઈ ગયું હતું, તે ખુશીનો સ્પર્શ સ્વાર્થી અને જગતમાં તલીન થયેલા હૃદયને થયો નહીં હતો. જેને કદી જયો નહીં હતો તેને જોવા માટે જે બહુ થોડા લાગણી રાખતા હતા તેઓની પાસે સ્વર્ગીય દૂતોને મોકલવામાં આવ્યા હતા. નાઝરેતના તેમના ઘરથી માંડીને છેક દાઉદના શહેર સુધી, યરુસલેમ બેથલેહેમ સુધી પ્રવાસમાં દૂતોએ યુસુફ અને મેરી તરફ ધ્યાન આપ્યું. વિશાળ રમછાહીન વસ્તી ગણતરીનો હુકુમ છેક ડુંગરાળ વસ્તીમાંના ગાલિલ સુધી પહોંચ્યો. પહેલા સમયમાં દેવના બંધનમાંના લોકોને મુક્ત માટે જેમ દેવે સાયરસને જાગતિક મહારાજાસન પર લાવ્યો, તેવી જ રીતે હમણાં યુસુફ અને મેરીને બેથલેહેમ લાવવાનો હેતુ પૂરો કરવા માટે કેસર ઓગસ્તુસને માધ્યમ બનાવવામાં આવ્યું હતું. મેરી દાઉદના કુળમાંની હતી અને દેવપુત્રો દાઉદ શહેરમાં બેથલેહેમમાં જન્મ લેવો જઈતો હતો. પ્રબોધકે કહ્યું હતું, બેથલેહેમમાંથી તે ઉત્પન્ન થશે, તે ઇઝરાયલમાં અધિકારી થશે, જેનો પ્રારંભ પુરાતન કાળથી હા અનાદિકાળથી છે. મીખા તેનો પાંચમો અધ્યાય 2 લખ્યો છે, પરંતુ આ રાજશાહી શહેરમાં યુસુફ અને મેરી અનોખા અમાનનીય હતા. આ શહેરના ફાટકથી માંડીને શહેરના છેક પૂર્વ ભાગ સુધી સાંકડા રસ્તા પરથી થાકેલા ને ઘર વગરના તેઓ પસાર થતા હતા અને રાતના ઉતારા માટે વ્યર્થ રીતે જગા ઢૂંઢતા હતા. ભીડભર્યા ધર્મશાળાઓમાં તેઓને માટે જગા નહીં હતી. છેવટે જ્યાં પશુઓ રાખવામાં આવતા હતા ત્યાં, એટલે ગભાણમાં તેઓને આશ્રમ મળ્યો અને અહીંયા જ જગતના ઉદ્ધારકનો જન્મ થયો. દેવ જાહેર કરે છે, હું તરછ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ. યથાર્થીને સારું અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. યશયા 44:3 ગીતશાસ્ત્રો 12 અધ્યાય અને 4 લખે છે, જેવો અજવાળાની શોધ કરે છે અને જેવો આનંદથી તેનો શોધ કરે છે, તેઓને માટે દેવના તેજસ્વી પ્રકાશમાંથી તેના ગાદી પરથી તેઓ પર ચમકશે. જે ખેતરમાં દાઉદ પોતાના ઘેટાના ટોળા લઈ જતો હતો તે જ ખેતરમાં ઘેટા પાળકો રાતના સમયે પોતાના ટોળાને સાચવતા હતા અને રાતના શાંત સમયમાં ભેગા થઈને મસીહાના વચન વિશેની વાતો કરતા અને દાઉદના ગાદી પર કઈ રાજા આવે માટે પ્રાર્થના કરતા હતા. અને જુઓ, પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે ડરો નહીં, કેમ કે જુઓ મોટા આનંદની સુવાર્તા હું તમને કહું છું, અને જે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. બેથલેહેમની વાર્તા એ કદી થાકનો લાવનાર વિષય છે. તેમાં દેવની બુદ્ધિની તથા જ્ઞાનની અગાધ સંપત્તિ સંતાડેલી છે. રૂમી 11:33 વાંચો, સ્વર્ગીય રાજસને બદલે ગભાણ અને દેવદૂતના સંગતના બદલે જનાવરો સાથે પસંદ કરવું. આપણા ઉદ્ધારકર્તાએ આ ત્યાગ જઈને આપણે આશ્ચર્ય પામીએ છીએ. ઘમંડ અને હું બરાબર છું એ વિચાર તેની હાજરીમાં ઠપકારૂપ છે, પરંતુ એ તો તેમના અજાયબ નીચેપણાની કેવળ શરૂઆત હતી. 4000 વર્ષના પાપના લીધે જ્યારે માનવજાત બહુ નબળી થઈ ગઈ ત્યારે ઈસુએ માનવરૂપ ધારણ કર્યું. આદમના દરેક બાળક જેમ અનુવાંશિકતાથી આવેલા મહાન નિયમના કાર્યના પરિણામનો ઈસુને પણ સ્વીકાર કર્યો. આ પરિણામો ઈસુના પૃથ્વી પરના પૂર્વજના ઇતિહાસમાં બતાવવામાં આવ્યા છે, અને એવી અનુવાંશિકતા લઈને તે આપણા દુઃખમાં અને આપણા કસોટીઓમાં ભાગ લેવા અને આપણને પાપ વગરનું જીવન આપવા માટે તે આવ્યો અને તેને ગભાણમાં જન્મ લીધો. આજના વચન થકી પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અતિ મહાન પવિત્ર પ્રભુ, અમે તમારી પાસે આવીએ છીએ. આ જગતમાં જીવન જીવતા પ્રભુ તમે અમને પાપમાં તેમજ પ્રભુ એક મહાભયંકર કૃત્યમાં ફસાયેલા જઈને આ પૃથ્વી પર તમે જન્મ લઈને આવ્યા પ્રભુ, અને તમારા જન્મ થકી અમારા જીવનમાં તમે તારણ ઉત્પન્ન કર્યા, એ માટે તમારો આભાર માનીએ. હંમેશા પ્રભુ અમે તમારા તારણના ભાગીદાર બનીએ એવું જીવન જીવવા માટે તમે અમને સહાય કરો. પ્રાર્થના પવિત્ર પ્રભુ તમારા પવિત્ર નામમાં માગીએ છીએ, આમેન.
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેસબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.